अग्नानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्नमात्रमूर्तये स्वानुभूत्यैकसाराय नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे। जन्तूनां नरजन्मदुर्लभमतः जेटला पण जंतुओ छे जीवो जगत में छे एमां के छे नरजन्म दुर्लभम मनुष्य शरीर अतिशय दुर्लभ छे। पुष्त्वं ततो विद्वता एमां वळी पौरुष दुर्लभ छे एमां वळी संस्कारी बनवू दुर्लभ छे। जंतुओ में जीवो में नरजन्म केम दुर्लभ गई काले आपणे वात करी दीधी हती के नरजन्मनी केवी केवी विशेषताओ छे। महापुरुषोए कह्युं नरकर्णी करे तो नर थया तो खरा पण जो करणी करे सारी जो करणी सारी न करे तो नर करणी करे तो नर का खर होय नरमाथी खर थी जाए एवी जो करणी करे तो खर गधेड़ा जेवा थी जाए। करणी पर बधो आधार छे जे जातनी एनी करणी छे मानसनी ते जातनो मानस थाय एवुं तमे अंग्रेजो पण माने छे एटले अंग्रेजीमां पण एवुं वाक्य आवी गयुं एज यू थिंक सो यू बिकम। जेवा तमे विचारो करशो हजू करणी करवानी तो वार छे हजू तो विचार ज करवानी वात छे विचार करिए पछी ज करणी तो थाय विचार करिए मारे आ काम करवू छे पछी ते काम थाय। संकल्पमां केटली शक्ति छे अंग्रेज विचारको कहे छे एज यू थिंक जेवा तमे विचारो करो सो यू बिकम तमे तेवा ज थाओ। तमने बधा ज प्रेमथी जोता होय पण तमे विचार रात दिवस कर्या ज करो ने कोई मारुं नथी जगतमां मने कोई प्रेम करतु ज नथी कोई मारो भाव पूछतु ज नथी तो मादा पड़ी जाओ लांबे वक्ते। अने जो तमे प्रसन्न रहता शीखता हो शांति थी आनंद थी जीवता शीखता हो तो पछी शरीर स्वस्थ रहे मन पण प्रसन्न रहे। अत्यारे जेवा विचारो करो छो आगळ पर तेवू जीवन वक्ते ओछे अंशे बने छे। भूतकाळमां जेवा विचारो कर्या हता अत्यारे तेवू जीवन तमारू बनी रह्युं छे बनशे। હવે જો કરણી સારી રીતે કરે તો બરાબર નહીં તો ખર નર પણ ન ગળાય ખર શિંગડા નહીં પૂંછડા નહીં પણ આમ ખર કહેવાય। પણ જો સારી કરણી કરે તો નર જો કરણી કરે તો નર કા નારાયણ હોય આમ પણ છે પાછું નરમાંથી નારાયણ આદર્શ માનવ બને અને આદર્શ માનવ નર અને એ બન્યા પછીથી નારાયણ। કઈ મનુષ્યનું શરીર બહારનું કલેવર આવ્યું એટલે કઈ નર બધા થયા એવું થોડું નરને છાજે તેવા પાછા વ્યવહારો કરવા પડે છે નરને છાજે તેવા વિચારો સેવા પડે નર ઉત્તમ મનુષ્યને છાજે તે જાતના ભાવો સંસ્કાર એનું સેવન કરવું પડે છે। તો એવી રીતે જો ઉત્તમ કરણી કરે સાધના કરે તપ કરે ઉત્તમ પ્રકારના વિચારો કરે ભક્તિ કરે જીવનને નિર્મળ બનાવવાની પ્રવૃત્તિ અથવા કોશિશ કરે તો નરમાંથી નારાયણ એટલે પૂર્ણ બની જાય માનવ પોતાનું જ્ઞાન પૂર્ણ બનાવે પોતાની શક્તિ પૂર્ણ બનાવે પોતાના સ્વરૂપને ઓળખે, સંસારનું જે સ્વરૂપ મૂળ છે તેને ઓળખે, શાંતિ પામે, બીજાને શાંતિ આપે, પોતે સુખ પામે, સુખી થાય, બીજાને સુખનો માર્ગ બતાવે, બીજાના દુઃખને દૂર કરે, આવી રીતે નારાયણ સ્વરૂપ બની જાય માનવ જો કરણી કરે તો. શંકરાચાર્ય મહારાજ કહે છે કે મનુષ્ય શરીર આવું ઉત્તમ અને તે દુર્લભ છે જેને તેને મળતું નથી. જંતુનામ નરજન્મ દુર્લભમત પુષ્પમ તતો વિપ્રતા અસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા વિદવત્તમ અસ્માત પર આત્માનાત્મ વિવેક તસ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિર મુક્તિર્નો શતકોટી જન્મ સુકૃતૈર પૂર્ણ્યૈર વિના લભ્યતે. આવી જે મુક્તિ છે, પરમાત્મા પાસે પહોંચવાની પ્રવૃત્તિ, અને પહોંચવાની પ્રવૃત્તિ કર્યા પછીથી પરમાત્માની પાસે પહોંચવા માટેની સાધના તપ, એનો આધાર લેવો, ભક્તિનો આધાર લેવો, અને છેવટે પરમાત્માની પાસે પહોંચવું, અને સર્વ પ્રકારની વાસનાઓમાંથી, લાલસાઓમાંથી, રાગ દ્વેષોમાંથી, અહંકારમાંથી, મમતામાંથી છૂટવું, અને જે મુક્તિ કહેવાય, લિબરેશન, જીવતા જ મુક્તિ. માણસ હજુ જીવે છે પણ વાસનામાંથી મુક્ત છે, માણસ હજુ જીવે છે પણ શરીરની મમતામાંથી મુક્ત છે. મર્યા પછી નહીં, મર્યા પછી તો જે થશે તે થશે, હજુ કંઈ કાગળ પત્ર કોઈના આવ્યા નથી, ટેલિફોન આવ્યા નથી, પણ જીવતા જ લિબરેશન ડ્યુરિંગ લાઈફ ટાઈમ. આ મુક્તિમાં ભારતીય સંસ્કૃતિ વધારે માને છે અને તેને જીવન મુક્તિ કહેવામાં આવે છે. મર્યા પછી વિદેહ મુક્તિ આ પછીથી, પણ જન્મતા જ મુક્તિ, એનો પરવાનો અત્યારે જ તમને મળી ગયો. શેમાંથી મુક્તિ? જન્મમાંથી મુક્તિ નહીં, વાસનામાંથી મુક્તિ, અહંકારમાંથી મુક્તિ, મમતામાંથી મુક્તિ, રાગ દ્વેષમાંથી મુક્તિ, હું શરીર છું એવા દેહાધ્યાસમાંથી મુક્તિ, સ્વાર્થમાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ, ભેદભાવોમાંથી મુક્તિ, આ મુક્તિ. તે તો શંકરાચાર્ય મહારાજ કહે છે શતકોટી જન્મ સુકૃતૈ પુણ્યૈ વિના ન લભ્યતે. 100 કરોડ જન્મોના પુણ્યોનો ઉદય થાય તો આવી મુક્તિ મળે છે. એટલે મુક્તિનો મહિમા શંકરાચાર્ય બતાવવા માંગે છે કે કેટલી બધી દુર્લભ વસ્તુ છે, અને આપણે જગતમાં જોઈએ પણ છીએ ને કે દુર્લભ હશે અનુમાન થાય છે, દુર્લભ હશે એવું અનુમાન થાય છે. જો તમે જાહેરાત આપો રેડિયો પર, ટેલિવિઝન પર, કોઈ છાપામાં, અહીંયા ભારતમાં બધે જ કઈ એક જ ટેકાળે, એવું કશું નહીં. મનુષ્ય પ્રકૃતિ બધે સરખી લગભગ છે, ઓછે વધે આવશે. અને તમે જોરથી જાહેરાત આપો કે ભાઈ એક મહાત્મા આવ્યા છે ભારતના, તે મુક્તિ આપે છે, મુક્તિનો રસ્તો બતાવે, તો પછીથી એની કિંમત આટલી છે, પ્રવેશ ફી આટલી છે, લખાવો સાથે સાથે, તો તમે જોશો કે બહુ ઓછા માણસો આવશે, કદાચ આવશે પણ નહીં. પણ જો તમે એવી જાહેરાત આપો કે એક મહાત્મા આવેલા છે ભારતથી અથવા ભારતમાં છે, ભારતમાં એવી જાહેરાત આપો અને તે ડોલર આપવાના છે મફત, જેટલા જોઈએ એટલા, માગણી જ ખાલી કરવાની રહેશે. એમની પાસે કોઈ એવો ઇલમ છે, કોઈ એવો કેમિયો છે કે પાઉન્ડ, ડોલર, તે પાછા કેનેડાના ડોલર, અમેરિકાના ડોલર, ભારતનો રૂપિયો, અને પરદેશમાં બીજે તમે જાઓ તો ક્વાચા, જાંબિયાના, તે બધું થઈ જાય છે આપોઆપ. એની પાસે કંઈક એવી જાદુઈ લાકડી છે અને તે બધા એને આપવાનો જ સંકલ્પ કરીને આવેલા છે. હવે તમારે ભેગા જ થવાનું છે. તો જુઓ પછી ધમધમાટ, સમજી ગયા, બિફોર ટાઈમ માણસો ભેગા થઈ જવાના. મળવાનો ટાઈમ હશે ના કલાકો પહેલા, અથવા એવી જાહેરાત તમે કરો કે અસાધ્ય દર્દો, કંટાળેલા હો, થાકેલા હો, હારેલા હો, હવે આ મહાત્મા આવ્યા છે તે કંઈક એવી ભસ્મી આપે છે, કે કંઈક એવું પાણી અપાય છે કે તમારા દર્દો ઘડીના છઠ્ઠા ભાગમાં વગર ડાક્ટરની દવાએ સારા થઈ જાય. તો પછી જુઓ ધમધમા, એવું થયેલું છે ઘણે ઠેકાણે. ગુજરાતમાં એવા ફકીર પાણીવાળા આવેલા અને રાતે માણસો સુઈ રહેતા બાટલીઓ લઈને, કારણ કે ફૂંક જ મારીને પછી બાટલીઓ બોલો પાણીને લઈ જવાનું અને પછી એ પીએ આપણે, એટલે કે દર્દો દૂર થાય છે. ફકીર હતા પણ એ તો ગમે તે હોય, આપણા દર્દ મટાડે તો એમાં કંઈ દાતી પાતી પૂછે નહીં, કોઈ સ્વાર્થ કો સિદ્ધ કરે, શું અપના હોય તો શું વાંધો હતો, જતા હતા. બાટલીવાળાઓને તડાકો પડી ગયો કે ફકીર ઘણું જીવો ભાઈ, રોગો તો દૂર થશે કે નહીં, પણ અમારે તો આ બાટલીનો તડાકો ગંજાવર, એક એક બાટલી પાંચ પાંચ રૂપિયે પાંચ આના ની વેચાવા લાગ્યું. બધા ગુજરાતના શહેરોમાં હજારો માણસો. પાછા ફકીરે કહ્યું કે જેના પૂર્વના પુણ્યો સારા નહીં હોય એને વિલંબ લાગશે. એટલે એકમેકને બધા પૂછે કેમ ભાઈ તમારે મટ્યું? તો સાચું કહેતા ડરે કે એમ કહેવાય કે આપણા પૂર્વના પુણ્યો સારા નહીં હોય એમ જાહેર થાય છે જો આપણે ના મટીએ. એટલે કે રાહ જોઉં છું. અને પાછળથી ખબર પડી કે ફકીર જે હતો ને એ પાકિસ્તાની એજન્ટ હતો. પછી ખબર પછી સરકારને પોલીસને તપાસ કરવી પડી, સીઆઈડી ખાતાને, ગુપ્તચર સંસ્થા કે આટલું બધું કેમ ધમધમાટ ચાલી રહ્યું છે, લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે, લાઈનો લાગે છે. પછી આ ખબર પડી આવું ચાલે છે. પણ તે વખતે તો બધા ટોળી ટોળા માણસો. હવે તમે એવી જાહેરાત આપો કે જેમને લગ્ન ન થયા હોય, કરવા હોય અને થતા ન હોય તો મહાત્મા આવ્યા છે, આશીર્વાદ જ આપે છે તરફથી. તો પછી જુઓ, થયેલા હોય પણ સરખું ચાલતું ન હોય, કદાચ 90-95% લગ્નો તો આપણા આવા જ છે, થયા ખરા પણ આમ સરખા ચાલે નહીં. 7 દાડા અઠવાડિયાના હોય, 2 દાડા સરખા ચાલે, વળી 2 દાડા પાછું કાંઈ રેલગાડી પાટા પરથી ઉછળતી હોય એવું લાગ્યા કરે, એવું બોલવાનું, એવું ચાલવાનું, એવું વ્યવહાર, વળી પાછા હરખી મૂકીએ પાટા પર ગાડીને, નથી ચાલવાનું ફરી કરીને. એમ વધારે ભાગે આપણા જીવનો ચાલતા હોય એમ કરીને પૂરું કરીએ કે હવે બહુ જ ગઈ, થોડી રહી, હવે આટલું ચલાવ્યું તો વધારે થોડુંક ચલાવ્યું. આમ સેફ ડ્રાઇવિંગ આપણું આમ ચાલતું જ હોય, એની જેમ મોટરો ચાલે છે મોટા રસ્તા ઉપર, ફટફટ ફટકું, હોર્ન મારે નહીં, પૂરું કશું જ થાય નહીં, ચલાવી જવાની, કોઈ એક્સિડન્ટની પણ બહુ સંભાવના નથી, અમુક જ સ્પીડ નિશ્ચિત છે, તે જ સ્પીડે ચલાવવાની. મેં કહ્યું ભાઈ આ તમે બળદ ગાડીમાં બેડ્યા? અમને કહું બળદ ગાડી બેઠા છે એક મોટરમાં, તો કે ના બળદ ગાડીની મોટર પણ એનો નિયમ છે 50-55 જ. આ પણ આપણે તો હોહો ને હવાહોમાં ભારતમાં હોય ત્યારે 100-125 સ્પીડમાં ફટાફટ ચલાવનારા એવા ડ્રાઈવરો કુશળ પડેલા છે, એમાં મોટરમાં બેઠા એમ લાગે છે, કારણ એમ લાગે કંઈક આપણે બેલગાડીમાં બેઠા હશું. પણ આખા દેશમાં રિવાજ જ આવું છે ને, વાલો રિવાજનો ભંગ કરે તો પછી દંડ પણ ઘણો થાય છે. મોટરો કેટલી સરસ રીતે ચાલ્યા, એક્સિડન્ટ થાય છે, નથી થતા એમને, પણ પ્રમાણમાં ઘણા ઓછા થાય છે. પણ એ રીતે આપણા જીવનની મોટરો ન ચાલતી હોય, વચ્ચે વચ્ચે આપણે એક્સિડન્ટો કરી બેસતા હોઈએ, કરાવી દેતા હોઈએ, કોઈને ઓવરટેક કરવા જતા હોઈએ, ધીરજ રહેતી ન હોય ગૃહસ્થ આશ્રમમાં આપણી, એકમેકના વિચારોને સહાનુભૂતિથી સમજવાની વૃત્તિઓ હોય, એટલે એક્સિડન્ટો થવાના છે. અને પછી ખોટા ખોટા હોર્ન હવારથી આપણે વગાડતા હોઈએ ઘરો, હે તે અમને કહ્યું, એમ અરે બેસ બેસ તું આમ હોર્ન, એટલે પછીથી ગરબડ થઈ જાય. ગૃહસ્થ આશ્રમ ગરબડિયો આશ્રમ લગભગ હોય એવું આપણને લાગે, જેન્ટલમેન ગૃહસ્થનો આશ્રમ દેખાય નહીં જઈએ તો, બહુ ઓછા આશ્રમો એવા દેખાય. અને જો સંતો જાહેર આ કરે કે ભાઈ તમારા લગ્ન થયેલા પણ તમને કોઈ તાલીમ તો નહીં મળેલી, મોટર ડ્રાઇવિંગનું લાયસન્સ તાલીમ વગર મળતું જ નથી. મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન હોય માં તમારે ડ્રાઇવિંગ કરવા જવું પડે છે, અને તે પછી કાચું અને તે પછી પાકું લાયસન્સ. ભારતના જેવું નથી કે પૈસા આપ્યા ઓફિસર એટલે લાયસન્સ થઈ ગયું, હજુ આપણા દેશમાં એમ ચાલે છે. લાયસન્સ અમારા માં ચલાવે છે, ફર સ્કૂલમાં જાય, બહુ દૂર એમની સ્કૂલ, એટલે સ્કૂલમાં જાય એટલે સાધન રાખવું જ પડે, અરે પોતે રાંદેર રોડ પર અને સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે સર્વિસ કરે, એટલે તે સ્કૂલ તો વરાછારૂણ સાધના વિદ્યા ભવન, એટલે સ્ટેશનથી પણ દૂર જવાનું, એટલે રાખવું પડે લેના પણ. તો એકવાર એમને કોઈએ કહ્યું કે લાયસન્સ લેવું હોય તો આટલા લાગશે રિન્યુ કરવા માટે, બાકી ના એવું કરવું નથી, સમય આવશે ત્યારે બધું કાયદાસર આપણે કરીશું, ઉતાવળ નથી. તો કે ઉતાવળ હોય તો ફક્ત 50, વધારે કયામાં નથી, એ ઓફિસરો જ કેવડાવે પાછા, અને જેમને ઘર જ હોય તે આ રીતે કરે છે. અહીંયા એવું ચાલતું નથી, અહીંયા તો તમે પૈસા કાઢવા ગયા એટલે તરત બીજો પાસ દંડ. અહીંનું પોલીસ ખાતું બહુ જાગ્રત છે, બહુ એક્ટિવ અને કર્તવ્યનિષ્ઠ, એના ખાતાઓ કર્તવ્યનિષ્ઠ છે. અહીંયા આપણને કેટલું સારું નથી ઘણું દેખાય. એવી રીતે આપણે આપણા જીવનની મોટરો સરખી ચલાવી શકતા નથી, કારણ કે પહેલા કોઈ ટ્રેનિંગ કોલેજમાં જ જવાનું, લગ્ન પહેલાની કોઈ સંસ્થા જ આપણે નહીં કે ભાઈ પરણવું હોય તેમણે 6 મહિનાનો કોર્સ કરવો, એવું કશું નથી. જેને જયારે પરણવું હોય, જ્યાં પરણવું હોય, જેની સાથે પરણવું હોય, જેટલી વાર પરણવું હોય, પેલા શું હિન્દુસ્તાનમાં કાયદો છે, એક જ વાર લગ્ન થાય. હિન્દુ કોડ બિલ, હિન્દુ કોડ બિલ જયારે પાર્લામેન્ટમાં સૌથી પ્રથમ લાવવાના હતા ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ હતા, હિન્દુ ધર્મના ચુસ્ત પ્રખર હિમાયતી અનુયાયી પ્રેમી, એમણે નહેરુજીને પત્રો લખ્યા કે હિન્દુ કોડ બિલ નહીં લાવો, જરૂરી નથી. લાવવો હોય તો આખા ભારતને માટે એક જ કાયદો લાવો, ઇન્ડિયન કોડ બિલ. હિન્દુ ઇન્ડિયામાં જેટલા પણ લોકો રહે, એમની કોઈ પણ જ્ઞાતિ હોય, બધાને માટે યુનિફોર્મ લો હોવો જોઈએ. ઇન્ડિયન્સ જેટલા હોય એમને માટે, એમાં હિન્દુને જ શું કામ તમે આંગળા ચીંધો? ખરાબી બધામાં છે, કાંઈ હિન્દુમાં જ છે થોડી? તો પછી ખરાબી દૂર કરવાની જરૂર સૌને છે. માટે હિન્દુ કોડ બિલનો હું વિરોધી છું. રાજેન્દ્ર બાબુ બહુ લાંબા પત્ર વ્યવહારો ચાલ્યા અને પાર્લામેન્ટમાં પણ નહેરુજીની સામે ઘણા વિરોધો સભ્યોએ કર્યા જયારે આ બિલ આવ્યું ખરેખર ત્યારે. પણ નહેરુજી મક્કમ હતા કે લાવવું જ છે. અને બિલ પસાર થયું, પણ તે વખતે નહેરુજીએ કહ્યું પાર્લામેન્ટમાં કે અત્યારે અમે હિન્દુ કોડ બિલ લાવીએ છીએ તેનો અર્થ એવો નથી કે અમે બીજી જ્ઞાતિઓને માટે કોડ બિલ નથી લાવવા માંગતા, બીજી જાતિઓને માટે ભવિષ્યમાં અમે લાવીશું જ. ગયા એ તો હજુ સુધી ઇન્ડિયન કોડ બિલ આપણે લાવી શક્યા નથી આપણી પાર્લામેન્ટમાં. હિન્દુ કોડ બિલ છે અને તેનું પરિણામ કેટલું વિઘાતક આવ્યું છે એનો એક જ દાખલો જુઓ. હિન્દુ કોડ બિલની ઘણી કલમો છે, તમે વાંચો. જો દેશનો પ્રેમ હોય તો અભ્યાસ કરો, દૂર રહીને અભ્યાસ કરી શકો. અમે દૂર છીએ પણ દેશની ઘટનાઓને વિચારીએ છીએ, કારણ કે દેશનો પ્રેમ છે. તો હિન્દુ કોડ બિલની એક કલમ એવી છે કે જે હિન્દુ હોય તે એક જ પત્ની સાથે લગ્ન કરી શકે, જો તે સ્ત્રી મરી જાય તો બીજું કરી શકે, જીવતી હોય ત્યારે એક જ પત્ની સાથે લગ્ન કરી શકે. હવે આ કાયદો હિન્દુ સિવાય બીજી જાતિઓને લાગુ પડતો નથી, ભારતમાં રહેનારી જોઈએ. પરિણામ શું આવ્યું છે કે આજે તમારી છોકરીઓ સુરતમાં રહેતી હોય, એમને ગમે તેવા પ્રલોભનો આપીને રાંદેરમાં બગાડી જોવામાં આવે, સુરતની પાસે જ રાંદેર, ત્યાં તૈયાર હોય છે નિકાહ પડાવનારાઓ, તૈયાર વગર પૈસે, વકીલો પાછા તૈયાર, જરૂર પડે તો કોર્ટમાં જનારાઓ, અને તરત એમના લગ્નો કરાવી દેવામાં આવે, ધર્માંતર કરાવીને લગ્નો કરાવી દેવામાં આવે. એમને આ કાયદો નડતો જ નથી કે એક સ્ત્રી હોય તો બીજી ન થાય. તમને હિન્દુઓને જ નડે છે, ખ્રિસ્તીને નડતો નથી, બૌદ્ધોને નડતો નથી, જૈનો કે અમે હિન્દુ નથી તો તેમને આ કાયદો નહીં નડે, ફક્ત હિન્દુને જ નડે છે. એટલે ઘણા ધર્માંતરો, માસ પરિવર્તન આજે દેશમાં થાય છે, ભારતમાં ઘણા પરિવર્તનો થાય છે અને કાયદો ત્યાં જ કરી શકતો, કાયદો ઉલટું રક્ષણ આપે છે. તમને રક્ષણ આપતો નથી હિન્દુઓને, બીજી જ્ઞાતિઓને રક્ષણ આપે છે કાયદો. એ લોકો ફાલવામાં માને છે, ફૂલવામાં, ઘણી પત્નીઓ, ઘણા સંતાનો, ઘણા મત, ઘણી શીર્ષ, આ એમનું લોજિક છે. એટલે ચાલતા જ જાય છે, વધતા જ ચાલે છે. અને જ્યારે જ્યારે હવે વાત કોઈક વાર કોઈક કરે છે, હવે બધાને માટે એક જ લગ્નનો કાયદો રાખો ને તો તરત બુમરાણ મચાવી દે છે. ઇસ્લામ ખતરે મેં હૈ, હમારે કુરાન મેં એસા નહીં લિખા હૈ, ઇસ્લામ ભય મેં હૈ, ભારત મેં સલામત નહીં હૈ. અને આપણા રાજકર્તાઓ પૂરા મક્કમ તો હોતા જ નથી, પહેલેથી જ ડરી જાય છે, ગભરાઈ જાય છે, કાયદો કરી શકતા જ નથી ઘણા વર્ષોથી. આવા તો ઘણાય તે કલમો હિન્દુ કોડ બિલની અંદર છે જે બીજી જ્ઞાતિઓને લાગુ પડતી નથી, છતાં તે કલમવાળી જ્ઞાતિઓ આપણા દેશમાં જ છે. તો હિન્દુસ્તાનમાં જે કાયદો હોય તે બધાને માટે શા માટે ન હોય? વીજળીના બિલનો કાયદો બધાને માટે, પાણીનો ટેક્સ બધાને માટે, ઇન્કમ ટેક્સ બધાને માટે, ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ક્રીડ, એમાં બધા જ આવી જાય. તો પછી લગ્નનો કાયદો શા માટે બધાને માટે નહીં? ઇજિપ્તમાં જયારે સરકારે કાયદો કર્યો, એક જ સ્ત્રી એક પુરુષ કરી શકશે, મુસ્લિમ રાજ્ય છે ઇજિપ્ત, છતાં પ્રેસિડેન્ટ નાસરે હિંમત દાખવીને કાયદો ચાલુ કર્યો. થયા પછી આ કાયદો ચાલુ જ રહ્યો છે હજુ સુધી પણ. ત્યાં વચ્ચે આવતી જ નથી આ વાત તમારી ધર્મની. તો ભારતમાં કેમ વચ્ચે આવે છે? મુસ્લિમ રાષ્ટ્રમાં વચ્ચે આવતી નથી. તો આ રીતે આપણા દેશમાં યુનિફોર્મ લો આપણે કરી શક્યા નથી, કારણ કે આપણે સત્તાની ભૂખવાળા વધારે, વોટની ભૂખવાળા વધારે, અને દેશનું હિત ખરેખર સેવા સમાયેલું છે તેનો વિચાર ઓછો કરીએ. આપણા રાજકર્તા પક્ષો પણ તેનો વિચાર બહુ જ ઓછો કરે છે, ઓછા જ કરે છે. એટલે કોઈ પણ રીતે આપણે લગ્ન કર્યું પણ હોય તેને કેમ જીવવું, હાઉ ટુ બિહેવ એકમેકની સાથે, એને માટેની ટ્રેનિંગ આપણને મળતી નથી. પરિણામે એક્સિડન્ટ થયા જ કરે જીવનમાં. છૂટાછેડાનો નંબર આવે છે, આપણે ત્યાં જ થાય નહીં, આ બાજુ વધારે થાય છે આપણા કરતા. અમેરિકા જેવા દેશોમાં છૂટાછેડાનું પ્રમાણ ભારત કરતા ઘણું વધારે છે. પુષ્કળ કુમારી માતાઓના પ્રમાણો ભારત કરતા અમેરિકા, સ્વીડન જેવા દેશોમાં વધારે છે. પુષ્કળ ધનિક જે વર્ગ છે ત્યાં પણ આ વસ્તુ ચાલે છે. કેવળ ગરીબ માણસોમાં જ્યાં હોય છે તેવું કશું નથી. અલબત્ત તો માનસિક તાલીમ છે, માનસિક તાલીમનો સવાલ. જ્યાં જ્યાં માનસિક તાલીમ નથી, આત્મિક તાલીમ નથી, ત્યાં ત્યાં કેટલીક બુરાઈઓ આવ્યા જ કરે. તો આ આખી સમસ્યા માનવજાતિની છે, એક જ દેશની છે એવું કશું નથી. માનવજાતિ માનવ વાસનાથી મુક્ત થાય, લાલસાથી મુક્ત થાય, કામનાથી મુક્ત થાય, ભેદભાવોથી મુક્ત થાય તો ઘણો વખત લાગશે. એટલે તમે જાહેરાત કરો, છાપામાં રેડિયો પર આપો કે એવા મતમાં આવ્યા છે કે લગ્ન જીવન બરાબર ન ચાલતા હોય તો સરખા ગોઠવી આપે તો એ કેટલાય માણસો આવશે, ઘણા માણસો. લગ્ન થયા પછી સંતાન નહીં થતા હોય તો આપનારા મહાત્માઓ છે, તો જુઓ એ પાછા ઘણા લોકો ભેગા થશે. પુષ્કળ સંતાન વધારે પડતા હશે તો ઓછા કરી આપવાના કિમિયાવાળા મહાત્માઓ છે, આવી જાહેરાત આપવી જોઈએ. તો એ કેટલાક માતા પિતા આવી જશે કે ભાઈ અમે કંટાળી ગયા છે, કાંઈક ઠેકાણું થાય તો સારું. પણ મોક્ષને માટે, પ્રભુના દર્શનને માટે, આત્મજ્ઞાનને માટે ભૂખ હોય તેવા માનવો બહુ જ ઓછા આપણને દેખાય. પશ્ચિમમાં હવે નવો પ્રવાહ ચાલી રહ્યો છે, આ દેશોમાં નવો પ્રવાહ ચાલી રહ્યો છે. માણસો ફી આપે છે અને ધ્યાનના વર્ગોમાં જાય છે, ઇન્ટેન્સિવ મેડિટેશન. માણસો ફી આપે છે, પ્રવચનો સાંભળવા જાય છે. એ તો વિવેકાનંદના જમાનાથી ચાલે છે. સ્વામી વિવેકાનંદ જયારે પશ્ચિમમાં આવેલા તે વખતથી જ જેટલા પણ પ્રવચનો એમના યોજાતા સંસ્થાઓ દ્વારા તે બધા જ ફી લઈને જ યોજવામાં આવતા. સ્વામી વિવેકાનંદે લખ્યું છે પોતાના પુસ્તકોમાં. યોગાનંદના ટાઈમમાં પણ એવું જ હતું. પરમહંસ યોગાનંદ જે લગભગ 35 વર્ષ અમેરિકામાં રહ્યા, સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ લોસ એન્જેલિસ, દયામાતા તેના આજે પ્રેસિડેન્ટ છે. તો તે વખતે એમના પ્રવચનો પણ ફીથી યોજાતા, આજે પણ યોજાય છે આ દેશની અંદર તેવું છે. અને તે સાંભળનારા મળે છે, ધ્યાનમાં જનારા મળે છે, યોગાસનો શીખનારા મળે છે, પ્રાણાયામ શીખનારા મળે છે. ઇંગ્લેન્ડમાં છે, કેનેડામાં છે, અહીંયા છે, જર્મનીમાં છે, જેકોસ્લોવાકિયામાં છે, ઇટલીમાં છે, બધે જ ઠેકાણે આ એક પવન ચાલુ થયો છે. બધે જ ઠેકાણે શાકાહારનો પવન ચાલવા લાગ્યો છે. બધે જ ઠેકાણે દારૂ શરાબ છોડવાનો, ધૂમ્રપાન છોડવાનો એક નવો પ્રવાહ ચાલવા લાગ્યો છે, આ દેશોની અંદર ચાલવા લાગ્યો છે. એક સારું ચિહ્ન છે. અને પ્રવચનો સાંભળવા જનારાઓ, આસનો શીખવા જનારાઓ પાઉન્ડો આપીને, ડોલરો આપીને શીખે છે. આપણે મફત ત્યાં છે તો પણ લાભ લઈ શકતા કોઈ કરે ને કોઈ ના છે. મફત ત્યાં ઉલટો પ્રસાદે આપણે આપીએ. બોલો, પાછળથી મેં હમણાં જોયું કેટલેક ઠેકાણે પ્રસાદ એટલો સારો કે એક બે ભાઈઓને મેં વાત કરતા સાંભળ્યા કે ભાઈ આપણે પ્રવચન સાંભળવા ના આવીએ તો પ્રવચન પૂરું થવાનું હોય ત્યારે 10 મિનિટ પહેલા આવી જઈએ તો પ્રસાદની મજા છે. કારણ કે ગરમા ગરમ શીરો અને તે પણ બે બે કરછી આપતા હતા, બહુ મજા નહીં હતી. બ્રેકફાસ્ટ સાંજનો કઈ જેવું તેવો ન ગણાય એમ વાત કરતા અહીંના ભાઈઓ આપણે. પણ એમનું કંભાગ્ય એવું કે બીજે દાડે આવ્યા એ શીરાના મોહથી, તો તે દાડે સિંગદાણાનો પ્રસાદ હતો. પણ તે મફત જ છે ને ભાઈ, મફત જ છે. આપણે આવી રીતે બધું જોઈએ છીએ. એમાં વળી આપણે કે પૈસા આપીને આવવાનું છે પ્રવચન, તો કોણ આવે? કોઈ નહીં આવે, મુશ્કેલ છે. આ લોકો પૈસા ખર્ચીને નહીં, ને જેને જવું છે તે જ પછી જાય ને. પૈસાની વાત આવી તો કઈ એમને બધા થોડા જવાના, જેને ખાસ જરૂર છે તે જવાના છે. ખરચ છે માટે જરૂર હોય તો જાઓ ભાઈ, પૈસા કઈ એમને નાખી દેવાના. મોટલમાં આટલા ડોલર થાય રોજના, આપણે ઉતરવું હોય તો જ જઈએ. મફત આવે તો દાડા ના દાડા આવે કે મફત ઉતરવાનું છે. ડોલર છે, પાઉન્ડ છે, વિચાર કરે છે માણસ. જરૂર હોય તો જાઓ, પોસાય તો જાઓ. તો આપણે ત્યાં મુક્તિની ઈચ્છાવાળા, જ્ઞાનની ઈચ્છાવાળા હોવું છે. અનાદિકાળથી આનું આ ચાલ્યા કરે છે. મહર્ષિ વ્યાસે મહાભારત પૂરું કર્યું અને પછી ત્રણ શ્લોકો લખ્યા છેવટે. એ મહાભારત પૂરું કર્યું ત્યારે ત્રીજો શ્લોક એમણે એવો લખ્યો કે હું બે હાથ ઊંચા કરીને માનવોને કહું છું કે મોક્ષનો માર્ગ કલ્યાણકારક છે. પરમાત્માને માર્ગે આગળ વધવાથી સુખ શાંતિ મળે છે, પણ માણસો માનું સાંભળતા નથી. મહર્ષિ વ્યાસે હાથ ઊંચા કરીને આપણને એવું લાગે કે અત્યારે જવું હશે એવું નહીં, તો ચાલ્યા જ કરે. બે પ્રવાહો ચાલ્યા જ કરે, એક સંસારને જ સર્વ કાંઈ સમજનારો પ્રવાહ, એક પ્રભુ તરફ વળનારો પ્રવાહ. આ બે પ્રવાહો, શ્રેયનો આત્મકલ્યાણનો, પ્રેયનો સંસારિક સુખાકારી, આ બે ચાલ્યા જ કરે છે પ્રવાહ સંસારની અંદર. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે 100 કરોડ જન્મો વહી જાય તો પણ મુક્ત થવાની ઈચ્છાવાળા માનવો બહુ મુશ્કેલ છે સંસારની અંદર. અને મુક્તિ એ તો બહુ જ કપરી છે, બહુ અઘરી છે. તો મનુષ્ય શરીરે પ્રાપ્ત થયું, આ શરીર દ્વારા જ જ્ઞાન મળશે, મુક્તિ મળશે, શાંતિ મળશે, સુખ મળશે. વાસનાઓમાંથી નિવૃત્ત થવું હોય તો થવાશે, બીજાને પણ કરી શકાશે, બીજાને પણ શાંતિ આપી શકાશે. એવા એવા પુરુષો થયા છે જેમણે બીજાને પણ શાંતિના માર્ગો ચિંત્યા, બીજાને પણ સુખી કરવામાં ભાગ આપજ્યો, સહયોગ આપ્યો. આપણે પણ તે કરી શકીએ. અને એવા પણ માણસો થયા છે જેમણે બીજાને દુઃખી કરવાને માટે જ પોતાના જીવનનો ઉપયોગ કર્યો. આજે આપણે મંદિરો બાંધીએ, આ મંદિરો કોના બાંધીએ છે? કોઈ દિવસ તમે મંદિરમાં કોઈ એવી મૂર્તિ જોઈ? રાવણની મૂર્તિ ક્યાંય જોઈ કે કંસની મૂર્તિ ક્યાંય જોઈ? નથી. કેમ નથી? મંદિરોમાં રામની જ મૂર્તિ કે કૃષ્ણની જ મૂર્તિ કે જગદંબાની જ મૂર્તિ, શંકરની જ મૂર્તિ, આમ કે દક્ષ પ્રજાપતિની કેમ? શંકરના વિરોધી એમની નથી. જે માણસોએ પોતાના જીવનને પવિત્ર કર્યા, ઉજ્જવલ કર્યા અને બીજાને સુખ શાંતિ આપી પોતાના જીવનકાળ દરમિયાન, તેમને આપણે મંગલમય પૂજનીય માન્યા છે. તેમના મંદિરો કૃષ્ણે આખું જીવન આવું કર્યું. નાના હતા ત્યારથી માંડીને શરીર છોડવાનો સમય આવ્યો ત્યાં સુધી ભગવાન કૃષ્ણે બીજાના જ હિતની ચિંતા કરી છે. ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે મહાભારતને તમે જુઓ, ભગવાન કૃષ્ણની ઉંમર કેટલી છે? મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુનના સારથી બન્યા, 80 વર્ષની ઉંમર છે એ વખતે ભગવાન કૃષ્ણ, 80 વર્ષ. અને જ્યારે એમણે શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે એમની ઉંમર મહાભારતમાં કયા પ્રમાણે? 125 વર્ષ. બાણ જ્યારે એમને વાગ્યું જરા નામના પાર્થિવની, ત્યારે સોમનાથની પાસે સમુદ્ર અને સરિતાનો સંગમ થતો હતો ત્યાં પોતે વિચારી કે હવે લીલાનું સંવરણ કરું. 125 વર્ષ. પણ તે વખતે પણ એમણે બીજાના કલ્યાણની ચિંતા કરી. પારધી એમની પાસે ગયો, પારધીએ ક્ષમા માગી, ક્ષમા કરો, હું સમજતો તો હરણ છે, મને ખબર નહીં તમે. એટલે બાણ વાગ્યું. ભગવાને કહ્યું ચિંતા ન કરે, જે થયું તે થઈ ગયું અને કશું પણ મારી ઈચ્છા વગર થતું નથી. આ પણ મારી લીલાનો જ એક પ્રકાર છે. આ રીતે જ મારે નિમિત્ત ઉભો કરવાનું હતું શરીર છોડવા માટેનું. તું નિમિત્ત બની ગયો છે, ચિંતા ન કર. હવે તું એક કામ કરી લે, જરા અર્જુનને સમાચાર પહોંચાડ. કારણ કે બધા જ યાદવો દ્વારિકામાંથી બહાર નીકળી ગયા છે, પ્રભાસ ક્ષેત્રમાં આવી ગયા, પણ કેટલાક યાદવો હજુ ત્યાં રહી ગયા છે, કેટલીક સ્ત્રીઓ રહી ગઈ છે, કેટલાક વૃદ્ધો રહી ગયા છે, સંપત્તિ રહી ગઈ છે. અર્જુનને કહે કે બધાનું સ્થળાંતર કરાવી દે, એમના જીવન બચાવી દે. કારણ કે હું જ્યારે શરીરની લીલાનું સંવરણ કરીશ, લીલાને સંકેલી લઈશ, તો તે પછી એક અઠવાડિયા પછી, સપ્તાહ પછી, સમુદ્ર દ્વારિકા પાસે જે છે તે પોતાની મર્યાદાને ત્યાગી દેશે અને આખી દ્વારિકાપુરીને પોતાના ઉદરમાં સમાવી લેશે. તે વખતે પહેલા ગરડા પાડશો, યુવાનો જે રહી ગયા છે તે સંપત્તિ ધન ઐશ્વર્ય બધું જ બાળકો સ્ત્રીઓ સમુદ્રમાં જતા રહેશે, નાશ પામશે. માટે જા, એમના જીવનને બચાવી લેવાની જરૂર છે. તો જરા અર્જુનને કે ત્યાં જઈને કોશિશ કરે. એ વાત છેલ્લો શ્વાસ માણસ લે છે. આપણે છેલ્લો શ્વાસ લઈએ ત્યારે તુલસી દળ આપીએ, ગંગાજળ આપીએ, યમુના જળ આપીએ, કશું નહીં, બીજાની ચિંતા છેલ્લા શ્વાસ વખતે. અને તે રીતે પેલા વ્યાધે જરાએ સંદેશો પહોંચાડ્યો અર્જુનને, અને પછી અર્જુન ગયો દ્વારિકા બધાને કાઢવા માટે. જન્મ જેનો બીજાને માટે, મરણ જેનું બીજાને માટે, અને આખું જીવન જેનું બીજાને માટે. તે વખતે મોટા મોટા રાક્ષસો અત્યાચારો કરતા, અનાચારો કરતા, પ્રજાને પીડતા. ભગવાન કૃષ્ણ બધાનો મુકાબલો કર્યો પ્રજાને સુખી કરવા માટે, અને છતાં પણ એની સેવા જુઓ, કૃષ્ણની કોઈ ઠેકાણે રાજગાદી પર એ બેઠા નથી. કૌશનો નાશ કર્યો જો ધારત તો ભગવાન કૃષ્ણ મથુરાના ગાદીપતિ બની શકત. પ્રજા એમની તરફેણમાં હતી, પણ ભગવાને કહ્યું હું રાજા બનવા માટે આ કાર્ય કરતો નથી, મારે તો પ્રજાના હૃદયના રાજા થવું છે. રાજા તો આ કૌશના જે પિતા છે ઉગ્રસેન, જેને કૌશે કારાવાસમાં કેદ કર્યા છે તે જ બનશે. તે સારા માણસ છે, એમને કારાવાસમાંથી મુક્ત કરો, ગાદી પર બેસાડો, હું પોતે એમાં જનું છું ઉત્સવ. કેવી વાત છે, ક્યાંય લૂંટ ચલાવી નથી, કોઈ સ્ત્રીનું અપમાન થવા દીધું નથી, પોતે કોઈ માગ્યું નથી, ગાદી પરથી માગ્યું. એવી રીતે જરાસંધનો નાશ કરાવ્યો. અત્યારે બિહાર છે સ્ટેટ, મહાભારતમાં તે મગધ કહેવાતો, ત્યાં જરાસંધનો નાશ કરાવ્યો ભીમને લઈ જઈને, કારણ કે જરાસંધ પ્રજાઓને પીડતો હતો. અને ત્યાં તે પછી પણ બિહારની ગાદી પર, મગધ દેશ પર ભગવાન કૃષ્ણ બેઠા હતા. જરાસંધની જગ્યાએ જરાસંધનો છોકરો છે, સહદેવ એનું નામ છે. સહદેવ જરાસંધનો છોકરો, એનું નામ પણ સહદેવ હતું. એ બહુ સારો છે છોકરો, સદગુણી છે, એને બેસાડો, બોલો, એનો રાજ્યાભિષેક કરો. પોતે નહીં બેઠા. અને તે જ સહદેવ એણે આ ભગવાન કૃષ્ણના ગુણને યાદ રાખ્યો, એટલે યુધિષ્ઠિરના જ્યારે રાજસૂયજ્ઞમાં આપણા જમાનાના સર્વશ્રેષ્ઠ પુરુષની પૂજા થવી જોઈએ એવો પ્રસ્તાવ આવ્યો, ત્યારે સહદેવે જ સૂચવ્યું કે આપણા જમાનાના સર્વશ્રેષ્ઠ પુરુષ ભગવાન કૃષ્ણ જ છે, બીજા કોઈ નથી, અગ્ર પૂજા એમની કરો. એના પિતાનો નાશ કરાયો છે કૃષ્ણ ભગવાને, જાણે છે આ છોકરો, છતાં નામ એનું સૂચવ્યું. હૃદય કેવું જીતી લીધું હશે ભગવાન કૃષ્ણે આ સહદેવ, ખ્યાલ આવે છે. શિશુપાલે વિરોધ કર્યો, પણ નામ સૂચવ્યું સહદેવે, જરાસંધના પુત્ર. ત્યાં પણ એમણે ગાદી તો ઈચ્છી. કોઈ રાજાને હરાવીને પદદલિત કરીને ભગવાન સ્વયં ત્યાં બેઠા નથી, કે સંપત્તિ પોતે લીધી નથી, કશું જ નહીં. કેટલી અનાશક્તિ છે, કેટલી નિર્મમતા, કે હું તો પ્રજાનો સેવક છું, મારી શક્તિ મારું પ્રજા પીડાય છે, મારામાં જ્યાં સુધી શ્વાસ હશે ત્યાં સુધી પીડામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીશ. મારું જીવન જ એને માગે, હું કઈ ચાહતો નથી બદલામાં. કોઈ મને માળા પહેરાવે તોય ભલે, નહીં પહેરાવે તોય ભલે, કોઈ મારી સ્તુતિ કરે તોય ભલે, નહીં કરે તોય ભલે, કોઈ મારી આરતી ઉતારે તોય ભલે, નહીં ઉતારે તોય ભલે, કોઈ પ્રણામ કરે તોય ભલે, નહીં કરે તોય ભલે. જે કરે છે તે પોતાને માટે કરે છે, મારે માટે કરતા નથી, પોતાને માટે કરે. પોતાનો જે આદરભાવ, પોતાનો જે પૂજ્યભાવ, પોતાનો જે પ્રેમભાવ, પોતાનો જે ભક્તિભાવ, તેને વ્યક્ત કરવા માણસ નમસ્કાર કરે છે. આપણે દેવ મંદિરમાં જઈએ એટલે દેવ મંદિરમાં દેવને કઈ નમસ્કારની ઈચ્છા છે નથી, આપણે શું કામ કરીએ છીએ? એમણે આપણને કહ્યું, કાગળ આવ્યો અમને, ટેલિફોન આવ્યો કે મંદિરમાં આવો તો નમસ્કાર કરજો, નહીં છતાં આપણે કરીએ છીએ. આપણો જે ભક્તિભાવ છે, આદરભાવ દેવ પ્રત્યેનો, એ વ્યક્ત કરવા કરીએ છીએ. સાધારણ માણસ મળે તો પણ આપણે સેકન્ડ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? સેકન્ડ. સાધારણ માણસ નાકમાં આંગળા એ ઘાલતો હોય, આપણે જોતા હોઈએ તો એ આટલા મો કરે તો સેકન્ડ કરીએ છીએ. શિષ્ટાચાર છે, કેટલાક ધાર્મિક શિષ્ટાચારો છે, એમાં આપણને ગમે છે ન ગમે છે સવાલ આવતો જ નથી. જ્યારે તમે ધર્મમાં માનો તો કેટલીક ડિસિપ્લિન આવે. શિષ્ટાચાર, તમે સ્કૂલમાં જાઓ એટલે ડિસિપ્લિન આવી જાય. તમે સ્કૂલમાં જાઓ અને શિક્ષકની ખુરશી પર બેસવાનો પ્રયાસ કરો કે શિક્ષકને કહું ભાઈ તારી બરાબર હું બેસીશ, એજ્યુકેશનલ ડિસિપ્લિન નથી, એનો એ ભાગ નથી. ડિસિપ્લિન એવી છે કે તમારા શિક્ષક ઉપર બેસીને તમારે નીચે બેસવાનું છે, ડિસિપ્લિન એવી છે કે તમે સામે બેસો અને શિક્ષક તમારી સામે હોય. ડિસિપ્લિન છે આ, એ તમારે પાળવી જ જોઈએ. શિસ્ત વગર કોઈ જીવન કોઈ રાષ્ટ્ર બેઠું થઈ શકે જ નહીં. એટલે આપણે ત્યાં ધાર્મિક શિસ્ત મૂકી કે જયારે તમે દેવ મંદિરને જુઓ તો પ્રણામ કરજો, પ્રભુનો વાસ છો, અંદર જાઓ પ્રણામ કરજો, નમસ્કાર કરજો. આ પાદરીઓ પણ ગોટણે પડી નમસ્કાર કરજો, તમે ગમે તે રીતે કરજો. સંતને જુઓ, પ્રણામ કરજો. શિસ્ત છે, ધાર્મિક શિસ્ત. આમાં તમને ગમે ન ગમે સવાલ જ નથી. આ તો કોડ ડિસિપ્લિનનો છે, આ કલમ જ છે જેના પરથી નક્કી થાય છે કે તમે ધર્મપ્રેમી છો કે નહીં. જોઈને નક્કી થઈ જાય કે હાઉ ટુ બિહેવ, કેમ વર્તો છો, એ જોઈને નક્કી થઈ જાય છે. ગ્રંથ કોઈ હોય તમને જુઓ, પ્રેમથી જુઓ. ગીતા છે, ભાગવત છે, જેમાં ગુરુ ગ્રંથ સાહેબને શીખ લોકો પ્રણામ કરે છે, પગે પવિત્ર વસ્તુ છે. પ્રભુની વાણી વેદ છે, ઉપનિષદો છે. માતા પિતાને પ્રણામ, વડીલોને પ્રણામ, ગુરુજનોને પ્રણામ, આચાર્યોને પ્રણામ. શિસ્ત, શિસ્ત જે પ્રજા પાળે નહીં તે પ્રજા જીવનમાં ગૌરવવંતી બની શકે નહીં. મિલિટરીમાં પણ શિસ્ત છે. પેલો મિલિટરીનો ઓફિસર કમાન્ડર આવે, રાષ્ટ્રપતિ આવડતું ન હોય તો પેલા પૂછી લેવું પડે કે આગળ આમ રાખવાના કામ નવો બને રાષ્ટ્રપતિ. કોઈ દાડા આવું કર્યું હોય નહીં લાવું. એને પેલી બધી આર્મી, ચાર નેવીન બેવીન બધી ભેગી થઈ હોય અને પેલો કમાન્ડર આમ બધા કરે એટલે પેલા પણ આમ જોઈ લે. કેટલીક વાર તો બાઘા જેવો લાગે આમ કર્યું હોય ત્યારે, કે આ ટોપું હોય ને કે આમ હોય, પણ એને ફોટો પડે ત્યારે કરવું જ પડે. ડિસિપ્લિન. મેં ઘણી વાર વિચાર કર્યો કે રાષ્ટ્રપતિ કોઈ મારો ભક્ત હોય ને તો એને કહું કા કાઢી નાખો. અંગ્રેજો પાસે લીધેલી વાત, આપણે એવું કામ પકડી રાખવી જોઈએ. અંગ્રેજી શાસન ગયું પણ અંગ્રેજી અત ગઈ નથી, ઘણી નિશાન દોરી. એટલે મેં હમણાં કરી બતાવ્યું, આ ભારતીય પદ્ધતિ છે. એક વાર હું આરએસએસમાં ગયેલો પ્રવચનો કરવા અમૃતસર, મકર સંક્રાંતિ, 5000 યુવાનો અને 5000 જિલ્લાના મોટા મોટા સંચાલકો ભેગા થયેલા. સવારે 4 વાગે પ્રવચન કરો, મકર સંક્રાંતિ, ઠંડુ, એટલી બધી ઠંડી, અને અમૃતસર પંજાબ, ઓશ પડે, ઝાકળ, મેદાન, ત્યાં પાથરેલું પણ નહીં, ચટાઈ પણ નહીં, જાજલ નહીં, કશું નહીં. 5000 માણસો ભેગા થયેલા. હું ગયો નહીં ત્યાં સુધી, બધા ઉભા રહેલા. ડિસિપ્લિન છે, અનુશાસન. આપણને ગમે કે ન ગમે સવાલ નથી. દરેક ધર્મ, દરેક દેશ ડિસિપ્લિનના આધારે ચાલે. કાર્યકર્તાઓ મને બોલાવા લાગ્યા, મને કે ચાલો યોગેશ્વરજી ટાઈમ થઈ ગયો, કારણ કે ભારતીય સંસ્કૃતિ પર મારું પ્રવચન ગોઠવ્યું. ન ગયો, મને જોયો ને, એટલે એના સંચાલકે કહ્યું ને, કહ્યું મેં કહ્યું બધા કરશે તે હું કરવા બંધાયેલો નથી, પહેલેથી જ કહી દીધેલો, માટે ખોટું ના માનતા. મેં આવું નહીં કર્યું. હું કઈ બધા કરે એમ કરવા બંધાયેલો, આમ કરે તો આમ કરું. ભાઈ મહાત્મા છું કે કાંઈ વાંધો નહીં, તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો, આશીર્વાદ આપશો એટલે ચાલશે. બધા એમ કરું, મને બહુ ગમ્યું. પછી બધા નીચે એવા તો બેઠા, ટાળુટમ, અમૃતસર, મકર સંક્રાંતિ, ઠંડીનો વખત, જે કાંઈ પાત્ર, બધા જ પલાઠી વાળીને બસી ગયા. કેસ બડબડાટ સુદ્ધા નહીં કર્યો. 1.25 કલાક સુધી પ્રવચન હિન્દીમાં મારું ચાલ્યું. ઉઠવાનું કોઈ નામ નથી, કોઈ ફરિયાદ નહીં, કશું ઉઠવાનું. શિસ્ત છે. અને પાછળની 20-એક મિનિટે લોકોના સંચાલકો હતા, ચાલકો હતા, તે કંઈક બોલ્યા પાછળ તે પાછળ, આભાર દર્શન વગેરે. પછી આ પ્રજા કંઈક કરી શકે, આ પ્રજા કંઈક રાષ્ટ્રને આપી શકે, આ યુવાનો શિસ્તવાળા, અનુશાસનવાળા હો, કેટલું સારું છે. દેશની આશા આ જોઈએ આજે આપણે, કે દરેક દેશને, દરેક ધર્મને, દરેક સંપ્રદાયને, સંસ્કૃતિને એની પાછળ શિસ્ત. આપણે ધર્મમાં પણ આ શિસ્ત મૂકીએ. સત્સંગમાં આમ જવાય, સત્સંગમાં આમ બેસાય, દેવ મંદિરમાં આમ જવાય, સંતોની પાસે આમ જવાય, સંતોને આમ પ્રણામ કરાય, દેવોને આમ પ્રણામ કરાય, શિક્ષકોને આમ, આચાર્યોને આમ પ્રણામ કરાય, એમનામાં દૈવી અંશો છે માટે આમ પ્રણામ કરાય. નાની સરખી જે એક વાત છે, આરએસએસના મુખ્ય કાર્યકર્તા, સ્થાપક તો નહીં
પણ એની પછીના મુખ્ય કારણો કરે
ગોલવલકર સંત પુરુષ હતા, કારણ કે ગોલવલકરે પોતાના જીવનમાં સંન્યાસ લીધેલો. આરએસએસના મુખ્ય કાર્યકર એ રામકૃષ્ણ મિશનમાં સામેલ થઈ ગયેલા. પછી એમને થયું કે દેશની સેવા કરીએ વધારે પ્રમાણમાં, એટલે ભગવા મૂકી દીધા અને સાદા પહેરવા લાગ્યા. એ પ્રવચનો કરતા કરતા એકવાર દક્ષિણ ભારતમાં ગયા તો ત્યાં આગળ એમનું પ્રવચન આરએસએસ સંસ્થા તરફથી ગોઠવેલું, કેન્દ્ર તરફથી. તે ગયા પ્રવચન સ્થળ પર, પણ એમણે સ્ટેજ પર બેસવાની ના પાડી. મારી બેઠક નીચે કરો અથવા હું નીચે ઉભો રહીને પ્રવચન કરું છું, પાંચ મિનિટમાં નિર્ણય કરી લો કેવી રીતે તમારે કરવું છે. હું પાંચ મિનિટ આપું, પણ હું આ સ્ટેજ પર નહીં બેસું. એ બહુ સરસ શણગારેલો, ગોળગોળ કરી ના પાડી. કેમ શું થયું? કે નહીં જુઓ સ્ટેજ પર શું છે. તો કાર્યકર્તાઓ જાણતા હતા કે ગોલવલ કરે રામકૃષ્ણ મિશનમાં દીક્ષા લીધેલી, એટલે રામકૃષ્ણ દેવનો ફોટો સ્ટેજ પર મૂકેલો. એમ આપણા કોંગ્રેસીઓ અત્યારે ગાંધીની, ઇન્દિરાનો, જવાહરનો ને બધા મૂકે છે, થોડા ફોટા મૂકેલો રામકૃષ્ણ દેવ. ગોલવલ કરે તે જોયું. ગોલવલ કહ્યું કે આ તો મારા પરમ ગુરુ છે, મેં રામકૃષ્ણ મિશનની દીક્ષા લીધેલી સંતની, એ સંતના ગુરુ એટલે મારા પરમ ગુરુ, એ સ્ટેજ પર બેઠા હોય એ સ્ટેજ પર મારાથી નહીં બેસાય, હું સમાંતરે નહીં બેસી શકું, કાં તો નીચે આસન રાખો કાં તો ઉભો ઉભો નીચે પ્રવચન કરો. તો ઉભા ઉભા પછી એમણે નીચે પ્રવચન કરવાનો સંકલ્પ કર્યો અને કર્યું પ્રવચન. કે બેસીશ તો બધા જોઈ નહીં શકે ને એટલે ઉભા ઉભા કર્યું, પણ એ સ્ટેજ પર બેઠા ને એને અડીને પોતે આમ વાતો નમાવી રામકૃષ્ણ. શું શિષ્ટ! ગોલવલકર પોતે ઓછા મહાપુરુષ નહોતા, પરમ વક્તા, ચારિત્રશીલ પુરુષ, તપસ્વી, દેશપ્રેમી, છતાં એણે પ્રજાની આગળ વ્યવહાર આવો કર્યો, બતાવ્યું કે અનુશાસન કેવું હોવું જોઈએ. નહીં બેસાય મારાથી, ના ચાલે, મારા ગુરુ છે. કોઈ પણ દેશ શાસન વગર ટકી શકે છે? બધાએમાં શાસન, બધાએમાં શિસ્ત, મિલિટરીમાં હોય, ધર્મમાં હોય, બધાએમાં હોય. અને જ્યાં જ્યાં આપણને ધર્મ ભાવના છે ત્યાં ત્યાં આપણે શિસ્ત શીખવી જ પડે. તે સિવાય ધર્મને કયા આધાર પર આપણે ઉભો કરી શકવાના? સંસ્કૃતિને કયા આધાર પર બેઠી હોશું? અનુશાસનને શિસ્ત તો એના પાયાઓ છે. પછી આગળની બધી વાતો, ક્રિયાઓ, સાધનાઓ, તપશ્ચર્યાઓ પછીથી આવે છે, બધું પાછળથી ચાલે. તો આવી રીતે મોક્ષનો માર્ગ ઘણો કઠિન માર્ગ, એમાં બીજાને માટે જીવે છે માણસ. કૃષ્ણ ભગવાન બીજાને માટે જીવે, રામ બીજાને માટે જીવે. દ્વારિકાધીશ કૃષ્ણ કહેવાતા હતા, પણ એનો અર્થ એવો નહોતો કે દ્વારિકાની ગાદી પર એ બેઠા હતા, ગાદી પર નહોતા બેઠા. તમે મહાભારત વાંચો તો એમાં સ્પષ્ટ છે કે દ્વારિકા ઉપર શાસન તો મથુરાના યાદવોનું જ ચાલતું હતું. એ તો માનવું આપતા હતા કૃષ્ણ ભગવાનને આ યાદવો, એટલે દ્વારિકાધીશ તરીકે વખણાયા તે. ત્યાં કંઈ એમની સ્પેશિયલ ગાદી નહોતી, ગાદી એમણે ક્યાંય કરી જ નથી, એ રાજા બન્યા જ નથી, એમને બનવાની ઈચ્છા જ નહીં કે પ્રજાનું કલ્યાણ જ કરો. આવા માણસનું મંદિર ન હોય તો કોનું હોય? પછી કૌશનું કયો? એટલે મંદિર બનાવ્યું કે પ્રજાને પ્રેરણા મળે, સેવાની પ્રેરણા મળે, તપની પ્રેરણા મળે, ભક્તિની પ્રેરણા મળે, પ્રજાહિતની પ્રેરણા મળે, સંયમની પ્રેરણા મળે, અનાચારની સામે લડવાની, બુલંદવાજ બનાવવાની પ્રેરણા મળે. પ્રેરણા લેવાનું આપણે બંધ કરી દીધું, મંદિરો એકલા રહેવા દીધું. એટલે મંદિર બન્યા રામના, કૃષ્ણના, શંકર હળાહળ પાન બીજાને માટે કરનારના, શંકરના, દેવીના, અસુરોનો નાશ કરનારના, રક્ત બીજને, શુંભને, નિશુંભને, ધૂમ્ર લોચનને, તે જમાનાના મોટા અસુરો, મધુ કૈટબનો નાશ કરનાર, દેવી રણચંડી, એના મંદિરો. મંદિરો એવા માણસોના બને છે, એવાનું જીવન આપણને પૂજ્ય લાગે છે, આરાધ્ય લાગે છે. આપણે પણ એવું જીવન જીવીએ તો આપણને શાંતિ સાંભળે, જીવન જીવ્યાનો સંતોષ. પણ બીજાને માટે હું જીવું, થોડું પણ મેં બીજાને માટે કર્યું, કેવલ મારે માટે જો જીવ્યો નથી. મારાથી જે પણ થતું હતું, મારા જમાનાને જોઈને, મારી શક્તિની મર્યાદાને અનુલક્ષીને જે પણ થતું હતું, તેને બીજાને માટે કર્યું. આજે હું એક કલાક, બે કલાક, ત્રણ કલાક લેખન કાર્ય કરું છું, પછી માને કહું છું હા હવે આપણે સમાજનો રોટલો ખાઈ શકીએ. બોલો. ત્યાં સુધી કઈ ના થઈ શકીએ, થઈ શકીએ, પણ આપણે સમાજને માટે કર્યું, આજે લખ્યું તે છપાવવાનું વર્ષો સુધી ચાલવાનું. બોલો, આપણી પાસે આ વસ્તુ છે, લેખન શક્તિ, એનો ઉપયોગ કર્યો, સદુપયોગ કર્યો, એ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા પાશું, ભવિષ્યમાં તેના અનુવાદો થશે. આજે મારું એક પુસ્તક છે આત્મકથા, એક કલેક્ટર એનો અનુવાદ કરી રહ્યા છે અંગ્રેજીમાં. હમણાં જો આવતો હતો તો મુંબઈમાં જનશક્તિ છાપું નીકળે છે દૈનિક, એના સહતંત્રી ભાનુકુમાર નાયક એ મારી પાસે આવ્યા. કે યોગેશ્વરજી તમે રજા આપશો શું? તો કે આ તમારી આત્મકથા મને બહુ ગમી, મારે એનું હિન્દી કરવું છે. મને એમ થાય છે કે હું જીવનમાં જીવું છું ત્યાં સુધી કોઈ સરસ કામ કરું, અને એમ લાગે છે કે આત્મકથાનું હિન્દી કરું એનાથી ઉત્તમ કામ બીજું કોઈ નહીં કરું. મને બહુ સંતોષ થશે. બધું કરો, બહુ સારું કરો, અને જેમ જેમ કરતા જાઓ તેમ કોઈ ધર્મયુગ કેવા હિન્દી અખબારમાં છપાવતા પણ જોઈએ પ્રજા. હમણાં જ હું કહી લાવ્યો કે બહુ સારું થયેલો, એને અખબારના સહતંત્રીને કામ બહુ છે, છતાં એને ભાવના છે કે હું મરું એ પહેલા કોઈ સારું કામ, મને સાહિત્યની રૂચિ છે, કા કામ કરું, અનુવાદ કરો. બોલો, નવું સાહિત્ય સર્જી શકતો નથી, કોકે સર્જ્યું છે, ટ્રાન્સલેશન કરો, શી વાત છે. અમારા કલેક્ટર સાહેબ હતા તો એમણે મરાઠીમાં અનુવાદ કર્યો આનો, અને પૂનામાંથી મરાઠી માસિક નીકળતો એમાં છપાવતા ગયા, મને મોકલતા ગયા, જુઓ મરાઠીમાં કર્યો, બહુ સારું. લો કલેક્ટર, એને તો કેટલા બધા કામ. ડાંગના કલેક્ટર મને મળવા માટે આવ્યા કે પુસ્તક બહુ સારું છે, મેં વાંચ્યું, ગુજરાતી જાણતા એમના ધર્મપત્ની સાથે હતા, એમણે કહ્યું તો પછી અનુવાદ કરો ને સાહેબ. સાહેબ કે મને ટાઈમ ક્યાં છે, મારે કેટલું કામ, તું જાણે છે ખાવાનો વખત નથી હોતો. તો કે એ તો બધું આખી જિંદગી ચાલવાનું, એ કામ સાથે આવવાનું છે, આ કરો ને. પત્ની પણ એવી કરો, લો હું તમને મદદ કરીશ કોપી ઉતારવામાં. તમે નિયમ લો કે રોજ એક કલાક આત્મકથાનું મરાઠી કરવું કે અંગ્રેજી કરવું. તો કે તું મદદ કરતો શું કરું? તો કે જરૂર કરો, ચાલો. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરા પૂરી પામ્યા અંતે ચોરાશી મારી. સ્વર્ગ કરતા પણ આ મૃત્યુ લોક મોટો કર્યો શાસ્ત્રો, ત્યાંથી તો પાછા આવવાનું. ગવર્નર જેવું 5 વર્ષ પછી પાછા બદલી, ઓળખી તો ગવર્નર તો બધા રાખ્યો, પછી બદલી. પાર્લામેન્ટના મેમ્બર જેવું 5 વર્ષ ફરી ચૂંટણી, મધ્યસત્રી ચૂંટણી આવે પછી એ ડમાડોળ થયા છે. એમ ગવર્નર પણ એવું જ આ સ્વર્ગ પર પુણ્યોનો ભોગ પૂરો થાય એટલે પાછું મૃત્યુલોકમાં આવવાનું. મોક્ષ અહીંથી મળે છે. મૃત્યુલોકનો મહિમા બહુ ગાયો શાસ્ત્ર. આ લોકમાં આવીને જે પોતાની મુક્તિ માટે, બીજાની શાંતિ માટે ભક્તિ ના કરે, તપ ના કરે, તે જીવનને વ્યર્થ કોઈ લાગશે. મળ્યો મનુષ્ય જો નમ અવતાર માંડ કરીને, માંડ કરીને તમે ભજ્યા નહીં ભગવાન હે તરીને, તેથી ખાશો જમનામાં પેટ ભરીને, માટે રામ નામ સંભા જઠરાગ્નિમાં ગુપત રાખ્યો નવ માસ નિરધા, સ્તુતિ કીધી અલબેલાની બાર કાઢ્યો તેવા, તો ભૂલી ગયો ભગવાન માયામાં મોહી, મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તમે ભજ્યા નહીં ભગવાન તે તધરીને, માટે ખાશો જમના માર પેટ ભરીને, તેથી રામ નામ સંભા કલયુગ કોડો રંગે રોડો કેતાન આવે પા, જપત પતિ રથ કછુ ન કરિયા એક નામ આધાર, કૃષ્ણ કહીને માણ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તમે ભજ્યા નહીં ભગવાન હે તરીને, માટે ખાશો જમના માર પેટ ભરીને તેથી રામ નામ સુંદર રામ નામ સુંદર રામ નામ સુંદર
હવે ભજન સંભળાવો પાછું કોઈ
જીવન મારું આવ્યું
હિંચકે ઝૂલવાવ મારા વાલા પ્રેમે પાથરણા પાથર્યા રે,
હિંચકે ઝૂલવાવ મારા વાલા પ્રેમે પાથરણા પાથર્યા રે.
એકલી અટૂલી ઝૂલું છું હિંચકે,
એકલી અટૂલી દર્શન મેં કીધા રે નંદ પીને રાસર મારે
મારા મંદિર મુરલી વગાડે રે નંદ દુલારા
મારા મંદિર મુરલી વગાડે રે નંદ દુલારા
દૈવી દર્શન મેં કીધા નંદ દુલારા
દૈવી દર્શન મેળે નંદ દુલારા
મને સુમધુર કથા કહે છે મારો અંતર ભાર વહે છે
મારો અંતર
સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાનુયાઃ ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવામહે તેજસ્વિનાવનીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા